તારીખ 2/7/1977 શ્રી પ્રવચન સાર ગાથા 172 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 108
એટલે કે ઇન્દ્રિયો દ્વારા ગ્રહણ ગ્રહણ એટલે વિષય નો ઉદ્ભવ તે નથી, તે અલિંગ ગ્રહણ છે. આ રીતે આત્મા વિષયો નો ઉદ્ભવતા નથી એવા અર્થની પ્રાપ્તિ થાય છે. ઇન્દ્રિયો દ્વારા આત્મા પર વિષય ને ભોગવે એવું આત્માનું સ્વરૂપ નથી. આગળ એટલું તો કહી ગયા કે દ્રવ્ય ઇન્દ્રિયો દ્વારા આત્મા જાણે, ઇન્દ્રિયો દ્વારા પર પદાર્થને આત્મા જાણે અથવા એને અનુમાન કરે, એને વિષય કરે, એ આત્માનું સ્વરૂપ નથી. આ તો એથી આગળ છે. ઇન્દ્રિયો દ્વારા પર વિષયને ઉપભોગ કરે, ગ્રહણ કરે, આત્મા રોટલા દાળ ભાત શાક ખાય, આત્માને ભૂખ લાગે ત્યારે ખાય ને તરસ લાગે ત્યારે પાણી પીએ, એવું આત્માનું સ્વરૂપ નથી. પોતાના નિજાનંદને ભોગવે, ભોગ કરે તો પોતાના નિજાનંદને ભોગવે, એવું એનું સ્વરૂપ છે. કેમ કે આનંદ પોતાના સ્વરૂપથી અભેદ છે. પણ જે દ્રવ્યચિત્રકાળ ભાવથી ભિન્ન છે એવા જે પર વિષય એને આત્મા ગ્રહણ કરે, ગ્રહણ કરવાનો અર્થ જ એ કર્યો છે. ઇન્દ્રિયો દ્વારા ગ્રહણ કરવું એટલે ભોગવવું એ આત્મા દ્વારા એમ થવું અશક્ય છે. વ્રત નિયમ સંયમનો વિષય છોડવામાં આવી જાય છે. કુલ જે અમે ઉપવાસ કર્યો એટલે અન્નને ત્યાગ્યું છે ને. આજે અમે પચખાન લીધું, ઉપવાસ કર્યો એટલે અમે અન્નને ત્યાગ્યો. તો એટલો ત્યાગ તો કર્યો ને, અને કાંઈ ત્યાગ કર્યા વિના ધર્મ થાય એવું લાગે છે મને. પણ આત્માની કાર્યક્ષેત્રની મર્યાદા કેટલી, એ શું કરી શકે અને શું ન કરી શકે એ વગર એનો ગ્રહણ ત્યાગનો વિષય એની સમજણ સાચી રહેતી. હું એમ કહે કે અમે તો ધર્મબુદ્ધિએ ઉપવાસ કરીએ છીએ, કારણ કે શરીરમાં તાવ માનવી છે અને આહાર નથી લેતા એવું નથી. પણ ધર્મબુદ્ધિથી અમે આહારને છોડીએ છીએ. એ રીતે આત્મા ગ્રહણ ન કરી શકે તો છોડી તો શકે ને, એ બંને અપેક્ષિત છે. જો ગ્રહણ કરી શકે તો છોડી શકે. એમ પણ તર્ક કરે કે તમારે ઉપવાસ કરવો નથી એટલે તમે એમ ઉપવાસ કરવાનો તમારો ભાવ તમને આવતો નથી, અને પરદ્રવ્યના ગ્રહણ ત્યાગમાં તો મિથ્યા જ થાય છે. વાત છે કે મૂળમાં વિપર્યાસ ને અવિપર્યાસ ક્યાં છે એની મુખ્યતા રાખવી જોઈએ. આત્માને વિપરીતતા શું થાય છે અને અવિપરીતતા શું થાય છે એની ચોકસાઈ ન રાખવામાં આવે તો શુભ અને અશુભ ઉપર વજન ચાલ્યું જાય. મુખ્ય હેતુ શુભ અશુભ ગૌણ રહેવું જોઈએ અને વિપરીત અવિપરીત શું છે, આત્માના સ્વરૂપથી વિપરીત અવિપરીત શું છે એ વાતની મુખ્યતા રહેવી જોઈએ. એટલી વાત લાઈન ની પકડવી જોઈએ. શું કહે છે કે ઇન્દ્રિયો દ્વારા આત્માને પર વિષયનો ઉપભોગ નથી, ઉપભોગ કરે છે એમ માને છે, એ પણ ખરેખર આત્માને ભૂલે છે. જ્યારે એમ માને છે કે હું ખાઉં છું, પીઉં છું, મને બધી બધી જ અનુકૂળતા મને રહો અને કોઈ પ્રતિકૂળતા મને ન થાવ, એવી જે જીવની વ્યક્ત અવ્યક્ત ભાવના છે, એ ભાવના આત્માને ભૂલી નથી આવી રહેતી. આત્માને ભૂલે ત્યારે એ ભાવના થાય, એ ભાવના થાય ત્યારે નિયમથી એ આત્માને ભૂલે છે. તેથી એનું સ્વરૂપ બતાવ્યું કે ખરેખર એની મર્યાદા જ એવી છે કે આત્મા એને ઉપભોગ કરી શકતો નથી. પછી એ અનુકૂળ છે કે પ્રતિકૂળ છે એ વાસ્તવિકતા નથી પણ કલ્પના છે. અનુકૂળ પ્રતિકૂળતા ખરેખર કોઈ વિષય અનુકૂળ કે પ્રતિકૂળ એ કલ્પના છે અને વાસ્તવિકતા નથી. સોગાનીજી પહેલા જ પત્રમાં એ વાત કરી કે મને કોઈ અનુકૂળ નથી, મને કોઈ પ્રતિકૂળ નથી, એ વાત લીધી છે. મહારાજ રીતે વ્યાખ્યાનો કે અનુકૂળતા હે ત્યાંથી વાત કરે છે. સોનગઢ કાગળ લખ્યો છે એટલે એમ લખ્યું છે કે ઉત્કૃષ્ટ શુભ છે. ગુરુદેવના વ્યાખ્યાન મળે છે એ ઉત્કૃષ્ટ શુભ છે એમ લખ્યું છે. ઉત્કૃષ્ટ શુભ દ્રષ્ટિથી અપેક્ષા એને શુભની દ્રષ્ટિએ જોઈએ તો આપકો તો મહારાજ રીતે વ્યાખ્યાનો કે અનુકૂળતા હે. પરંતુ યહાં તો યહાં એક અજમેર થી આત્મા લખે છે 49 સાલ છે 41 વર્ષ. પરંતુ યહાં તો અશુભ પ્રતિકૂળતાએ બહુત હૈ. અહીં તો અશુભ યોગ હોવાથી શુભ અને અશુભને અનુકૂળ અને અશુભને પ્રતિકૂળ બને. ફિર ભી હવે પરમાર્થ ઉપર આવે છે. ફિર ભી મુજે વિશ્વ મેં કોઈ ભી પદાર્થ અનુકૂળ હૈ ના પ્રતિકૂળ હૈ. વિશ્વમાં કોઈ પદાર્થ મને અનુકૂળ પ્રતિકૂળ ન તો મારા સાહેબનું વ્યાખ્યાન અનુકૂળ છે કે નથી. આ સંસારની ગ્રહસ્થિનો યોગ પ્રતિકૂળ બે માંથી એક મને નથી. એવા સ્થાનમાં હું છું કે જ્યાં મને કઈ અનુકૂળ પ્રતિકૂળ છે. સિદ્ધાંત કો લેકર એવું જ આત્માનું સ્વરૂપ છે જેને કોઈ અનુકૂળ પ્રતિકૂળ પર વિષય છે. સિદ્ધાંત કો લેકર મેં પ્રતિકૂળતાઓ કો ભી અનુકૂળ હી સમજતા હું. જે હોય તે આપણે અનુકૂળ પ્રતિકૂળ નથી એટલે અનુકૂળ જ છે. કારણ એમ કે યોગ નથી બહારનો તો એનું શું કારણ છે? કારણ કે એસી અવસ્થામાં જ્યારે જ્ઞાનીનો ગુરુનો યોગ ન હોય ત્યારે એસી અવસ્થામાં એ તો યોગ સંયોગ યોગ લેવા લઈ જતું લાવ્યા કાઢ્યા જતા. એસી અવસ્થામાં સ્વસામર્થ કા હિ આશ્રય લેતે રહે એવી એક પ્રયોજન રહેતા હૈ. એક એમ કરીને એક ખાસ વાતનો નિર્દેશ એ કર્યો છે અહીંયા કે લાયક જીવ હોય, જ્ઞાની હોય, આત્માર્થી હોય, યુવા જીવને જ્યારે સત્સમાગમનો યોગ ન હોય ત્યારે એને પોતાના આત્મબળ ઉપર વધારે નિર્ભર રહેતો હોવાનું કારણ બને છે. અત્યારે તો કોઈ બહારમાં પોતાની આત્મવૃત્તિને પોષણ મળે એવો યોગ નથી, એવો સમાગમ નથી, તો અંદરથી વિશેષ પોતાના આત્મબળ ઉપર વધારે વિકાસ કરવો એ પ્રકારની એક સહજ યોગ્યતા હોય છે એનો અહીંયા નિર્દેશ કરેલો છે. એ વિશે શ્રીમદ્ધિમાં ત્યાં ત્યાં લીધો છે. कारण के ऐसी अवस्था में स्व सामर्थ्य का ही आश्रय लेते रहे हैं, यही एक प्रयोजन रहता है। ये कोई सहज छे ने बधाने लाइंगिक छे ने એટલે મેળ ખાય છે અભિપ્રાયનો કે સત્સમાગમ હોય ત્યારે તો આત્માર્થને પોષણ મળે છે, પણ સત્સમાગમ ન હોય ત્યારે તો વિશેષ આશ્રયનો પ્રયત્ન કરવો એવું યોગ્યતામાં બને છે। પ્રમાદમાં જવું એમ યોગ્યતામાં બનતું નથી, એ અયોગ્યતામાં બને છે। જેને યોગ્યતા નથી હોતી પ્રમાદમાં અને અનેક પ્રકારના પર વિષયમાં લાગી જાય છે। યોગ્યતા વાળો જીવ તો સવિશેષ સવિશેષ સત્સમાગમના યોગમાં વિશેષ વિશેષ ભાવ સહેજે એને વધે છે, એને વધારે છે એમ કહેવાય છે, સહેજે વધે છે। એવો જે કુદરતી પ્રકાર છે, કરવો પડતો નથી પણ એ કુદરતી પ્રકાર છે, એ સંસારના દ્રષ્ટાંતથી સમજી શકાય કે કોઈ પ્રિયજનથી પરાણે દૂર રહેવાનું બને તો ત્યારે એ પ્રત્યેની ભાવના વિશેષ તીવ્ર થાય છે ને મળી પડતી નથી, કુદરતી છે, કરવું પડે છે। ઓર પર તરફ અધિક નહીં અટક પાતે, આત્માનો આશ્રય લેવાનું જ એક સ્વ સામર્થ્યનું જ પ્રયોજન વિશેષ રહે છે અને પર તરફ વધારે અટકવાનો બનતો નથી, અટક પામતા નથી। એટલે અમને અનુકૂળ પ્રતિકૂળ જેવો કોઈ પ્રશ્ન રહેતો નથી એમ લીધું છે ને, સિદ્ધ થાય છે ને, કહેવા માત્ર નથી પણ એ પોતાના અનુભવથી સિદ્ધ થાય છે। અહીંયા તો સામાન્ય જીવને અથવા મિથ્યા દ્રષ્ટિ જીવને પર વિષયની અનુકૂળતા થાય, ઈચ્છા અનુસાર ભોગ ઉપભોગ અને એના સાધનો મળે ત્યારે એ ખુશી થાય છે, રાજી થાય છે, અને એ મળેલા સાધનો એના ઝૂંટવાઈ જાય ત્યારે એ દુઃખી થઈ ગયો હોવાનું એ માને છે। પ્રસંગે પ્રસંગે ક્ષણે ક્ષણે એ પ્રકારનો ઉદય છે ને, કહે છે કે ભાઈ એ ખરેખર આત્માના સ્વરૂપને ભૂલીને એવું થાય, આત્માને સંભાળતા તો એ પ્રકાર આવતો નથી, એવો આત્મા છે। એવા અર્થની એટલે એવા ભાવની અહીંયા પ્રાપ્તિ થાય છે। લિંગ દ્વારા એટલે કે મન અથવા ઇન્દ્રિય વગેરે લક્ષણ દ્વારા, ગ્રહણ એટલે જીવત્વને ધારણ કરી રાખવું, જેને નથી તે અલિંગ ગ્રહણ છે। આ રીતે આત્મા શુક્ર અને આર્તવને અનુવિધાઈ નથી એવા અર્થની પ્રાપ્તિ થાય છે। કે મન અને ઇન્દ્રિય દ્વારા આત્મા જીવે છે એમ પણ નથી, અથવા તો નવો ગર્ભ જન્મ થાય છે એમાં લોહી અને વીરને લઈને શરીરની ઇન્દ્રિયો વગેરેનું બંધન થાય છે, શરીરનું નિબંધન થાય છે, તો એથી આત્મા જીવે છે, ભૂતગળથી આત્મા જીવે છે, ઇન્દ્રિય મનથી આત્મા જીવે છે એમ ખરેખર નહીં। આમ તો ઇન્દ્રિયોને પ્રાણ કયા છે, વ્યવહાર પ્રાણ કયા છે ને, તો એ 10 પ્રાણ છે એને લઈને જીવે છે એવી સામાન્ય રીતે લોકની માન્યતા છે, અને એમાંથી કોઈ પણ ઇન્દ્રિયની હાનિ થાય, આંખ ફૂટી ગઈ અથવા આંખ ગઈ તો એને મોટી હાનિ માનવામાં આવે છે। કોઈ પણ કે છે કે એનાથી આત્મા જીવને જીવત્વ ધારણ કરે છે, જીવે છે, ઇન્દ્રિયો બંધાય છે એટલે આત્માનું જીવન ત્યાં પ્રાપ્ત થાય છે, એ માત્ર વ્યવહાર વચન છે। વસ્તુતાએ આત્મા એમ જીવત્વ શક્તિથી જીવે છે કે જે જીવત્વ શક્તિ એના સામર્થ્યથી અનંત 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 અપરિમિત છે, જેનું કોઈ માપ ક્યારે પૂરું થાય છે અને એનું જીવન પૂરું થાય આત્માનું, એ હું કદી બનતો નથી. પોતાના સ્વરૂપને એ રીતે જોવે તો એની ચેતના છે અનાદિ અનંત જીવંત છે, કેમ કે એનો જીવત્વ શક્તિની વ્યાખ્યા જેવી છે. જ્ઞાન અને દર્શન જેના પ્રાણ છે, સુરતાલી શક્તિમાં એ રીતે વ્યાખ્યા જોઈ ચેતના લીધી છે. જ્ઞાન અને દર્શન એટલે ચેતના. જ્ઞાન ને દર્શન જેના પ્રાણ છે તે દ્વારા તે જીવે છે, જીવી રહ્યો છે અને જીવશે. એવી જીવત્વ શક્તિ બે હદ આત્મામાં રહેલી છે, એટલે ક્યારે મરશે પ્રશ્ન રહેતો નથી. અહીં તો શરીરનો જન્મ થાય ત્યારે જન્મ અને શરીરનો વિયોગ થાય, સંયોગ થાય ત્યારે જન્મ અને વિયોગ થાય ત્યારે મને મર્યો. અને એ મરણ ભય એટલે ખરેખર મારો નાશ થશે એવું મરણ ભયમાં જીવને જોવામાં આવે છે. આત્મજ્ઞાન એવી ચીજ છે કે મૃત્યુનો ભય નીકળી જવો, ખલાસ થવો, ઉડી જવો, એ તો એક સામાન્ય વાત છે. આત્મજ્ઞાનના કારણે મૃત્યુના ભયનો અભાવ થવો એ તો એક સામાન્ય વાત થઈ જાય છે, કેમ કે જે અનાદિ અનંત હું છું, મારું અસ્તિત્વ છે, એવી ત્રિકાળી સત્તાને જે સ્પર્શે છે, જે જ્ઞાન અનુભવે છે, એને હું મારો ક્યારે અંત છે એ તો સ્વપ્નમાં પણ આવતો હું નાશ પામી છે તો વસ્તુ જ નથી. તો જેને મરણ ભય નથી એને જગતના બીજા સંગ પ્રસંગોનો કોઈ ભય છે, એ તો પ્રશ્ન જ રહેતો. મોટામાં મોટો ભય છે એ જીવને મરણ ભય છે, સાત ભયમાં. તો પછી એથી નીચેના જે બધા ભય છે છ પ્રકારના, એ તો સંયોગ વિયોગ આશ્રિત છે, સામાન્ય પ્રસંગોના સંયોગ વિયોગ આશ્રિત છે. એમાં કાંઈ એના પ્રાણ છૂટતા નથી, બહુ મોટો વેદના છે કે અનેક પ્રકારની પ્રતિકૂળતા છે. પણ મરણ ભય ગયો એટલે બીજો ભય એને રહ્યો એ પ્રશ્ન રહેતો. બહુ જબરજસ્ત વાત છે, વિચાર એના પ્રતિ બીજો એવો છે કે જ્ઞાનીને ભવ જ નથી. અહીંથી છે ને મૂળ પણ કે જ્યાં કોઈ ભવ મને નથી. ત્રિકાળી સત્તા તો એક રૂપ છે, ભૂતકાળમાં થયેલા કોઈ ભવ મને મને થયા છે એમ નથી, મને થયા હતા એમ ભૂલથી માન્યો હતો, પણ મને થયા તો નહોતા, કેમ કે હું એવો ને એવો એક રૂપ છું. તો એને વર્તમાન ભાવ પણ એને નથી ખરેખર, એને અનુભવ પ્રકાશમાં એમ બીજું છે. જ્ઞાની ભાવ ઉદાસી છે એવા સમજવા પડે છે, ભાવ ઉદાસી છે એટલે કે આખો ભાવ છે. વર્તમાન ઉદય રૂપ છે ને, એ તો ભૂતકાળમાં ગયા તો ઉડી ગયો. અને જે કઈ જીવને જોડાણ છે એ વર્તમાન ઉદય સાથે છે, અને એમાં એ ઉપાધિમાં આવી જાય છે. વર્તમાન ઉદય આવે છે ને એની ઉપાધિમાં આવી ગયા છે. તો અહીંયા તો એમ કે છે કે હું ત્રિકાળ છું, એવી જે મુખ્ય વૃત્તિ છે એમાં એ જીવ જ્ઞાની જીવ ભાવ ઉદાસી છે, એટલે કે આખા ભાવ પ્રત્યે ઉદાસ છે. તો પછી એના ભાવના પીટામાં રહેલા જે પ્રસંગો અનેક પ્રકારના કર્મના ઉદય અનુસાર, એના પ્રત્યે તો એને ઉદાસીનતા હોય, સહજ ઉદાસીનતા હોય, એમાં પ્રશ્ન રહેતો નથી. એ પ્રાસંગિક થોડોક ઉપયોગ જાય છે આપી દે, એ પણ એની સાથે હિસાબ ચોખ્ખો કરે છે. ખરેખર તો એમ ઉદયને ભગવતા નિર્જરા છે ને, એ હિસાબ ચોખ્ખો કરે છે. એટલે ભાઈ તું તારું લીધો જા. અમે હવે ચાલ્યા બીજા રસ્તે, આ રસ્તે અમે હવે નથી. સુખી કરીને જાય ને એક માણસ ગામ મૂકે તો શું કરે, મોદીખાના વાળાનો મોદીખાના હિસાબ ચૂકતો કરો, ધોબી વાળાને ધોબીનો હિસાબ કરી દો. નકમી પ્રમાણિક માણસ હોય, સુજન માણસ હોય, પૈસાની તો કઈ ખામી છે ને, દેવું છે એ તો સામાન્ય ઘરખર્ચ પૂરતું, સામાન્ય થોડું આગળ પાછળનું હોય, જાવું છે એ તો જાય. કેમ કે પછી અમે ભેગા થશું નહીં, તો એ ઉપર છેલ્લો થોડો ઉપયોગ લઈએ ચાલ, તારી સાથેની પતાવત હવે અમારે કઈ લેવા દેવા છે. મન અને ઇન્દ્રિય દ્વારા જીવત્વને ધારણ કરીને અથવા એ શુક્રને આર્તવને લઈને એ જન્મે છે, અનુવિધાઈ લીધે ને, અનુસરીને થનારો એટલે જન્મનારો છે, એવો આત્મા નથી, એવું એનું સ્વરૂપ નથી. એ તો એ અનાદિ અનંત ચૈતન ધાતુ વિશ્વની એક નક્કર અસ્તિત્વ ધરાવતી ચીજ છે, વસ્તુ છે, કે જેનું અસ્તિત્વ કોઈ નવું ઉત્પન્ન થયું નથી, કે જેનો કદી નાશ થવાનો નથી. એ ત્રિકાળપણાની મુખ બીજી જાતની છે. આ તો એક જિંદગીની મૂડી આસમાં આવે તો 10-20 લાખ આવ્યા છે, હવે જિંદગી ભર સુધી યાદમાંથી ખાઈએ તો પણ વાંધો આવે એવું, એટલે કે કોઈની હાડી બહાર નથી એમ કે નથી. હું ખાવે છે કે નહીં માણસ, તો અહીંયા તો એમ કે છે કે વિશ્વને 150 વર્ષનો તે વિચાર કર્યો છે. આ તો અનંતકાળ, કે જેના જે કોઈ કાળમાં એની આત્મધન આત્માની સંપત્તિ છે એમાં ઉછાપણા થવાનો પ્રશ્ન જ રહેતો નથી, ઘટતું નથી. વધઘટ એમાં છે નહીં, અવધઘટ છે. વધઘટ જેમાં થઈ શકતી નથી એટલી ને એટલી સંપત્તિ, પૂરેપૂરી પૂર્ણ આનંદ, પૂર્ણ જ્ઞાન આદિ અનંત દિવ્યતાનો ખજાનો એની હું બીજી જાતની હોય છે. એવો આત્મા છે એટલે પૂતગળાને પૂતગળોને અનુસરીને જીવનારો કે જન્મનારો એ છે. એવા અર્થની એમાંથી પ્રાપ્તિ થાય છે. 14 લિંગ એટલે કે મેનાકારનું ગ્રહણ જેને નથી તે અલિંગ્રહણ છે. આ રીતે આત્મા લૌકિક સાધન માત્ર નથી, એવા અર્થની પ્રાપ્તિ થાય છે. આ સ્ત્રી પુરુષ વગેરેના જે ઇન્દ્રિયોના આકાર છે એ આત્માના સ્વરૂપને વિશે એટલે એમ કહેવા માંગે છે કે કોઈ આત્મા આત્મ સ્વરૂપે પુરુષ પણ નથી અને કોઈ આત્મા આત્મ સ્વરૂપે સ્ત્રી પણ નથી. આમ છે વિશેષ ભાવ એનો એવો છે કે જ્યારે કોઈ જીવને આત્મભાન થાય છે, આવા આત્માનું ભાન થાય છે, ત્યારે એને એવો ભાવ વર્તે છે કે હું કોઈ પુરુષ સ્ત્રી રૂપે નથી. ખલાસ થાય છે, હું પુરુષ છું એવી જે ભ્રમણા છે, કલ્પના છે, અથવા હું સ્ત્રી છું એવી જે ભ્રમણા અથવા કલ્પના છે એ આત્મભાવ આત્માના ભાનમાં એટલે આત્મભાવમાં એ ખલાસ થાય છે. એ પ્રકારનો એને વસ્તુ સ્થિતિ નહીં હોવાથી એક પ્રકાર એને લીધે છે. એ તો એને એક ઉદયની કલ્પના છે. વસ્તુતા એ શરીરનો જે આકાર છે એવો કોઈ આકાર પણ આત્માને નથી અને તે પ્રકારનો ભાવ પણ આત્માને નથી, એ વસ્તુ સ્થિતિ છે. એવો જ આત્મા છે એક આખો વિષય જુદી દુનિયાનો છે, કે જેમાં હું સ્ત્રી છું કે હું પુરુષ છું એ પ્રકાર આત્મભાનમાં તદ્દન ખલાસ થાય છે, એને આત્માનું ભાન કહેવામાં આવે છે. એ બધા એને લક્ષણ દીધા છે. આ બધી જે વાત જુદી છે, લિંગ શબ્દ આવ્યો ને, ઓ લિંગ ગ્રહણ, એમાં લિંગ એટલે ચિહ્ન, તો કેટલા કેટલા લક્ષણ છે આત્માના સ્વરૂપને બતાવવા માટે, કેટલા પ્રકારના લક્ષણ છે અને આચાર્ય વ્યક્ત કરી રહ્યા છે એ વિશે. કેમ કે અનુભવનાર અનુભવી જીવ આત્માને એવો જુએ છે કે મારા આત્મામાં સ્ત્રી કોણ પુરુષ કોણ એવું કાંઈ છે, હું તો એક બસ આત્મા છું, એમાં સ્ત્રી પુરુષ નહીં કોઈ અપેક્ષિત પ્રકાર જોવામાં આવતો. પછી શરીરાદી છે એ તો એકદમ પૂજ્યમાં પરવેશમાં જાય. એ રીતે લૌકિક પ્રકારથી તદ્દન પ્રતિપક્ષ રૂપે પોતાના સ્વરૂપને જોવે છે, એવા અર્થને, એવા ભાવને, એવા આત્મ સ્વરૂપને વ્યક્ત થવાની પ્રાપ્તિ આમાંથી થાય છે. વ્યાપવા પણ નથી તે અલિંગ ગ્રહણ છે. આ રીતે આત્મા પાખંડીઓને પ્રસિદ્ધ સાધન રૂપ આકાર વાળો એટલે કે લોક વ્યાપ્તિ વાળો નથી એવા અર્થની પ્રાપ્તિ થાય છે. કેટલાક એવા મત છે વિશ્વની અંદર કે જે ધર્મને નામે પાખંડ ચલાવે છે. પાખંડ એટલે આમ શબ્દ કડક છે જરા, પણ મૂળમાં તો કોઈ પણ શરીરના કપડાના ગ્રહણના કપડાના ત્યાગના શરીરના કોઈ પણ ચિહ્નથી ધર્મ માનવો કે મનાવવો એ બધાને પાખંડ કહેવામાં આવે છે. બીજું છે ને સમયસારમાં પાખંડી લિંગાણી કહેવામાં આવે છે, એમાંથી અભ્રંશ છે, પાખંડ શબ્દ આવ્યો છે. મૂળ તો વાત એ છે કે આત્માનું ઉપયોગ લક્ષણ છે, અતિન્દ્રિય જ્ઞાનમય આત્મા છે, એ સિવાયના બીજા કોઈ શરીર આદિ કે વસ્ત્રના ત્યાગ ગ્રહણ વગેરેના કોઈ પણ ચિહ્નથી એને ધર્મનું સ્થાન માનવું, ધર્મ વાળો માનવો, એનાથી ધર્મ માનવું, એને ધર્મનું ચિહ્ન માનવું, એ તમામને પાખંડ કહેવામાં આવે છે. એવા આમાં લોક વ્યાપ્તિ નો અર્થ કર્યો છે. લોકાલોકમાં પરમ ભ્રમ વ્યાપક છે, લોકાલોકમાં લોક વ્યાપ્તિ છે, આખા લોકમાં વ્યાપક છે એક પરમ ભ્રમ. અહીંયા તો અલોક જેવો વિષય નથી, અનિયમતમાં તો લોક અને અલોક એવો વિષય નથી, પણ સર્વત્ર એમ માને છે, સર્વત્ર એક પરમ ભ્રમની વ્યાપ્તિ છે એટલે એને કોઈ આકાર નથી, એને અમેનાકાર કહે છે. મેનાકાર ને આકાર કહે છે, તો અમેનાકાર ને આકાર નથી એમ કહે છે. કેમ કે જે સર્વત્ર વ્યાપ છે એવું જે પરમ બ્રહ્મ છે એને આકાર શું હોય છે, એ તો નિરંજન નિરાકાર છે એમ કહેવામાં આવે છે. એ નિરંજન નિરાકાર કયો કે અમેનાકાર કયો, અથવા લોક વ્યાપ્તિ એને કયો, એ પાખંડ છે એમ કહ્યું છે. એવું કોઈ બ્રહ્મનું અથવા આત્માનું એવું કોઈ સ્વરૂપ છે અથવા કોઈ આકાર એને માનવો, તો એક દ્રષ્ટાંત લીધો છે, લોક વ્યાપ્તિ એક દ્રષ્ટાંત લીધો છે. પણ પોતાના સ્વરૂપભૂત ચિહ્ન વિના, સ્વભાવભૂત ચિહ્ન વિના કોઈ પણ બીજા લિંગથી ધર્મનું ચિહ્ન માનવું એ તમામને પાખંડ કહેવામાં આવે છે. તમે સાચા ને બીજા બધા ખોટા, મેં સાચા એમની સાચું એ અમને ગમે છે એટલે એને અમે વ્યવહારે અમારું કહીએ છીએ. વસ્તુતા એ તો સત્ય છે તે જગતમાં સત્ય છે, અસત્ય છે તે જગતમાં અસત્ય છે. અમારું સાચું તમારું ખોટું એ પ્રકાર આમાં છે. મારું તમારું સાચું ખોટું કરવામાં પડે છે ને, માણસ વાદ વિવાદમાં પડે ત્યારે તમે ખોટા ને મેં સાચા. સત્ય છે તે સત્ય છે અને સત્યનો જેને પ્રેમ હોય એને સત્યને સ્વીકારવું જોઈએ એટલે પોતાનું કરવું જોઈએ એટલી વાત છે. અમારે એવી ચર્ચા સાથે શરૂ થઈ. વૈષ્ણવમાં તો એમ કે ભાઈ આ ગીતા છે, ઉપનિષદ છે, એમાં ઘણું તત્વજ્ઞાન છે. આપણામાં શું નથી કે તમે વળી જૈનનું બધું સાચું આપણું છે તો આપણું એ સાચું છે. એને કૃષ્ણ કીધું મારા મુરબી હતા, તમારી સાથે વાત કરવી છે. જો તમારે જોઈએ આપણામાં શું નથી એનું વાંચન કરવું. આ બધું ગીતાઓ તમે મને બતાવો કે આપણામાં શું નથી કે તમે આપણું છોડીને બીજા માર્ગે આવી ગયો. દેખાડતા હોય અને આપણું આપણું કેટલું છે એટલે પ્રશ્ન કહેવાય. પ્રશ્ન નિશાન પ્રશ્ન ઉત્તર સમજે કે પ્રશ્ન સમજે કે આમાં આપણું એ સાચું કે સાચું એ આપણું આપણે પહેલા એ નક્કી કરીએ. જો આપણું એ સાચું કરવું હોય તો જેટલા જે સંપ્રદાયમાં છે એમાં આપણામાં કાંઈ ખેર રહેતો હોય પહેલા એ વાત મૂકી દો કે આપણું સાચું આપણું સાચું સાચું એ આપણું કરવાનું. હવે સત્ય શું છે અસત્ય શું છે એનો વિચાર કરવો એવો કરે પછી કોઈ ઉભરીએ અને જોડે જ આપણા ઉપરું હોય એ તૂટી જાય એટલે એને ફાવે. આ તો જગત નો સત્ય છે અને કોઈ પણ આત્મા એ સ્વીકારી શકે છે. જેને સ્વીકારવું હોય એના માટે સત્ય ખુલ્લું છે. એમાં સંપ્રદાયના વાળાબંધી એમાં કામ આવે. અમારા અહીંયા મૂળ નાશ છે ને એમાં ત્રણ તળ છે એ ત્રણ તળ છેમાંથી છે એમ પૂછો. આપણે તો નવા નવા બનાવ્યા પૂછું તો પેલા તડ વાળા બીજા તડ વાળા ગામમાં આવ્યા રહેવા આવ્યા તો એને દાખલ કર્યા નહીં અને બે તડ ની સંખ્યા થઈ એટલે ત્રીજા તડ વાળાને દાખલ કરતા નથી. એટલે ત્રીજું તડ એમાંથી શું બે તડ ની જેટલી સંખ્યા થઈ એટલી અત્યારે ત્રીજા તડ ની સંખ્યા છે. ઘરે આવતા રહે ને ઘરે અંધાર થતી હતી વસ્તુ બધી હતી. એ હું આયા નથી કે ભાઈ જૈન નો સંપ્રદાય છે આ અમારો સંપ્રદાય છે. અમે સ્વામગઢ વાળા છીએ ને અમે તમને ભળવા દેશું તીર્થંકર. પ્રકૃતિનો તો રાગ એ પ્રકારનો હોય છે કે બધા જીવને હું ધર્મ લોકો એમ બની શકતું નથી. એ તો રાગનો વિષય જ નથી વિશ્વમાં. પણ એક ભાવના હોય છે કે જે આત્માની સુખ શાંતિ મને મળી છે અને જે ઉપાયથી અને જે માર્ગથી મને આત્મશાંતિ થઈ છે તેવી આત્મશાંતિ બીજા જીવોને પણ ફાવ નિષ્કારણપણે બીજા જીવો પ્રત્યેની એવી કરુણા ધર્મી જીવને આવ્યા વિના રહેતી. એટલે જેટલો કોઈ સાધક અવસ્થામાં રાગનો ભાગ રહી જાય છે એની યત્કિંચિત પ્રવૃત્તિ થાય છે એ બીજા જીવોનો દુઃખ મટવામાં નિમિત્તભૂત રીતે થાય છે. નિમિત્ત થાય એ પ્રકારે થાય છે. એ સહજ છે. એમાં બીજા જીવોને હું સુખી કરી દઉં છું એવો મિથ્ય આગ્રહ પણ હતો એ તો એનો રાગ રહી ગયો છે. જેટલો પૂર્ણ નહીં છતાં દોષ રહી ગયો છે એમાં એને એ પ્રકારનું
નિષ્ફળપણે અપેક્ષા રાખ્યા વિના સમાજ કે સામાજિકો તરફથી એની અપેક્ષા રાખ્યા વિના બિલકુલ નિષ્ફળપણે એના સુખના કારણેના વિકલ્પે એને એ પણ આ શાંતિ અને આ ધર્મને પ્રાપ્ત થાય એ લે છે જે ચાહે છે એ રાગનો ભાગ છે એટલે એ સિવાય એનું બિલકુલ બીજું કંઈ છે એને પછી પ્રભાવના કહેવામાં આવે છે અને એને વાત્સલ્ય પણ કહેવામાં આવે છે વાત્સલ્ય એટલા માટે બીજું છે ગાયને
એના વાત્સલ્ય પ્રત્યે પ્રેમ છે એટલે વાત્સલ્ય છે એ પ્રેમ નિષ્કારણ છે કેમ કે એને એમ નથી કે આ રળીને મને દેશે ગાયને એમ નથી કે આ વાછડો મોટો થશે એટલે મને મારું પાલન પોષણ કરશે એ છે એ મિત્ર છે એમ હે ખ્યાતનો ભાવ જ નિગોદમાં જવાની ગાંઠ છે ગાંઠ એટલા માટે કહેવામાં આવે છે કે આ ગાંઠનું જે વાવેતર થાય ને એમાંથી વિગાજ કરે તમે ઉપરથી ગમે એટલું લઈ લ્યો પણ એમાંથી વિગાજ કરે પાન થાય છે ને પતરવેલી અળવીના પાન થાય છે એ ગાંઠ વાવે એ પાન તમે કાપ્યા જ કરો એ નવા નવા પાન એમાંથી વિગાજ કરે અને ફરીને વાવા ન પડે પાછા બગીચામાં ના કરે આપણે થાય આયુષ નથી ત્યાં એટલો અનંતકાળનો અનંતકાળનો કોઈને આયુષ હતો ત્યાં તો ઓછામાં ઓછો આયુષ છે એક શ્વાસોશ્વાસ જેટલા સમયમાં 18 વખત નું જન્મ મરણ છે એટલો ઓછો આયુષ છે પણ ઓલી ગાંઠ મિથ્યાતની તીવ્ર થઈ ગઈ છે ને એટલે નિગોદને લાયક જ પરિણામ કરે ને નિગોદને લાયક જ કર્મ બાંધે ને નિગોદમાં જ જન્મે ને મરે એમ થાય એ બધા એ પરિણામ છે પણ એક નહીં કે પાખંડીઓને પ્રસિદ્ધ સાધન રૂપ આકાર વાળો લોક વ્યાપ્તિ વાળો આત્મા નથી એવા આત્મ સ્વરૂપને બતાવવાનું અહીંયાથી પ્રસિદ્ધ થાય એમ છે જેને લિંગોનું એટલે કે સ્ત્રી પુરુષ અને નપુંસક વેદોનું ગ્રહણ નથી તે અલિંગ ગ્રહણ છે આ રીતે આત્મા દ્રવ્ય તેમજ ભાવે બે વાત આમાં લઈ લીધી પેલા મેળના આકારમાં એટલો શરીરનો આકાર લેવો હતો અહીંયા એમ કે છે કે આત્મામાં સ્ત્રી વેદ પુરુષ વેદ અને નપુંસક વેદ દ્રવ્ય તેમજ ભાવે એટલે કે આકારે તેમજ ભાવમાં નથી એવા અર્થની પ્રાપ્તિ થાય છે આમ તો એમ કહે છે કે નવમે ગુણ સ્થાને વેદ જાય અબુદ્ધિપૂર્વક અને બુદ્ધિપૂર્વક પાંચમે ગુણ સ્થાને જાય એનો નિયમ એવો છે વેદનો જે વિકલ્પ છે એ બુદ્ધિપૂર્વક પાંચમા ગુણ સ્થાને છઠ્ઠી પડીમાં છે ને સાતમું છઠ્ઠી છઠ્ઠી એ પાંચમા ગુણ સ્થાને આત્મસ્થિરતા એટલી વધે પાંચમા ગુણ સ્થાનમાં શરૂઆતમાં નહીં વિશેષ વિશેષ મધ્યમ કક્ષાએ આવે છે પાંચમા ગુણ સ્થાનને યોગ્ય આત્મસ્થિરતા એટલે વિતરાગ ભાવ એ વિતરાગ ભાવનો વિકાસ મધ્યમ કક્ષા પાંચમા ગુણ સ્થાનની પકડે ત્યારે એને વેદનો વિકલ્પ ખરાબ થાય છે ખલાસ થાય છે એટલે બુદ્ધિપૂર્વક એને વિચાર વિકલ્પ આવતો નથી એવી વિતરાગ ભાવની સ્થિરતા વિશેષ વધે છે જેમ કોઈ આર્ય મનુષ્યને દારૂ માંસનો ઉપભોગ કરવાનો વિકલ્પ આવતો નથી અને એને વિકલ્પ આવે તો એની આર્યતા ત્યાં છે નહીં બે વાત છે ને સાથે, વિકલ્પ બાબત ચાખી લઈએ કોઈ દી નથી ચાખ્યું, એકાદ વાર ચાખી કહો લઈએ એ વિકલ્પ જ આવે એ રીતે. પાંચમે અથવા નવમે ગુણ સ્થાને ભલે એના ભાવના પ્રકારનો અભાવ થાય છે, એ તો વ્યવહારનો વિષય છે. નિશ્ચયથી તો અહીંયા એ વિષય છે, આત્મસ્વરૂપને વિશે કોઈ ત્રણ વેદમાંથી એક પણ વેદનો દ્રવ્ય સ્વરૂપે નથી અને ભાવ સ્વરૂપે પણ નથી, મૂળમાં જ નથી, એવો આત્મા છે. પ્રથમ સમ્યક દર્શનના વિષયમાં એવો આત્મા છે. ચોથે દિવસે એવું એને ભાન થાય છે, પછી વિકલ્પ છે અસ્થિરતાનો છે અથવા અબુદ્ધિપૂર્વકનો ભાવ છે એની તો કોઈ ગણતરી છે. એ તો નાશ થવા વાળી ચીજ છે બંને, એટલે એને ગણવામાં આવતી નથી. એ રીતે આત્મા અલિંગ્રહણ છે, એટલે કે આત્માને એ રીતે પુરુષ વેદ, પુસ્તક વેદ કે સ્ત્રી વેદ થી ઓળખી શકાતો નથી. વીસ બોલ કાઢ્યા, વીસ એમાંથી ભાવ કાઢ્યા, આત્માને ઓળખી શકાય, અનુભવી શકાય. આમ તો એવો પ્રતિબંધ આવે છે કે પુરુષ હોય એ મોક્ષમાં જાય, સ્ત્રી લિંગે મોક્ષની પ્રાપ્તિ નથી. એવું તો છે ને, આત્મામાં તો પુરુષ સ્ત્રી પણ પુરુષ પણ એવું નથી, અને વળી શાસ્ત્રમાં આવો પ્રતિબંધ કેમ છે? ભાઈ સ્ત્રીવેદ છે એ માયાના તીવ્ર પ્રકારની પ્રકૃતિને વશ થઈને આવેલો છે, માયાનું ફળ છે. ચાર છે ને, કામ ક્રોધ માયા ને લોભ, એ જે ચાર પ્રકારની મુખ્ય પ્રકૃતિ છે વિકારની, એમાં એ માયાનું ફળ છે. એટલી તીવ્ર માયા એને એવી છે કે એને તે ભાવ પર્યંત, છઠ્ઠા ગુણ સ્થાન પર્યંતનો પુરુષાર્થની ઉત્પત્તિ થતી એમ જોઈને પછી એને આગળના ગુણ સ્થાનોનો પુરુષાર્થનો તો પ્રશ્ન જ ઉપસ્થિત થતો એને શું સાતમું ગુણ સ્થાન આવે પાંચમા સુધી. એનું કારણ કે એને જે પૂર્વે માયા સેવી છે એના પ્રકારમાંથી પુરુષાર્થના એના વિકાસને તે ભવના આયુષ પર્યંત એની મર્યાદા લાગી જાય છે. કોઈ ત્રણ કાળની મર્યાદા તો એમાં છે નહીં, તે ભવનમાં એનું આયુષ એ પ્રકારે બંધાણ છે. એ આમ થોડો ગુજરાત ગહન વિષય છે. આયુષ જે બંધાય છે ને એના અનેક પ્રકારના રાગ દ્વેષ મોહના પરિણામની કોરસ્પોન્ડિંગ એન્ટ્રી પડે છે, અને એના ટોટલમાં એક આયુષ બંધાય છે, એની સ્ટ્રેન્થ એના ઉપર આવે છે. એમ ઘણા તાંતણાનું એક દોરડું બને, એક એક તાંતણાની તાકાત જોવો તો કાંઈ નથી, ઉપરના કાચા સુપરનું હોય એનું દોરડું બનાવવામાં આવે છે. દોરડાની તાકાત એટલી હોય કે હાથીને બાંધવું હોય તો બાંધે, અને સ્ટીમરને બાંધવી હોય તો બાંધે, બાંધે છે એવું આયુષનું દોરડું બંધાય છે. એટલે એને તે ભાવ પૂરતી કેટલીક મર્યાદા લાગી જાય છે. એવું નીચે છે પુરુષમાં છે, એવું ભલે પુરુષ હોય હોય પણ એ ચાંદાળ હોય, નીચ ગોત્રમાં એનું એ દોરડું એને બાંધ્યો હોય તો પણ એ મુનિ પરિણામ દિશામાં આવી શકતો એમ, એ વગેરે પ્રકાર છે એના ઘણા તો છે. અહીંયા તો મુદ્દો એ છે કે આત્મ સ્વરૂપને જે જુએ છે એ ભલે ચાંદા હોય, સ્ત્રી હોય, નારકી હોય, ગમે તેટલા હીણા પરિણામ એણે કર્યા હોય, ગમે તેટલા દૂષિત પરિણામ એણે કર્યા હોય, પણ એ આત્મા જ્યારે આત્મભાનમાં આવે છે ત્યારે એને નિજ સ્વરૂપનું ભાન એવું વર્તે છે કે સ્ત્રીવેદ, નપુંસકવેદ, પુરુષવેદ, કે ચાંડાળપણું, કે નારકીપણું, કે કાંઈ આત્મામાં નથી. તેથી એને એની દશા પ્રત્યેનો લોભ ચાલ્યો જાય, મોટી વાત એ છે. મને છઠ્ઠું ગુણસ્થાન નહીં આવે અને મોક્ષ મને આ ભાવમાં નહીં થાય, એ પ્રકારનો અફસોસ એને રહેતો નથી. એને તો એક સમયની મોક્ષની પર્યાયથી અનંત અનંત ગુણ જેનું સામર્થ્ય છે, સમૃદ્ધિ છે, એવું આત્મતત્વ પોતે જ એને પત્તો લાગી ગયો. પછી એક સમયની પર્યાયનો લોભ એને રહેતો એ કાંઈ છૂટી જાય. એ તો કલ્પના હતી એમ કે છે. એટલે અફસોસનો પ્રકાર એને છે. એ રીતે અહીંયા 16 બોલ કયા, 17 નું બોલ. લિંગોનું એટલે ધર્મ ચિહ્નોનું ગ્રહણ જેને નથી તે અલિંગ ગ્રહણ છે. આ રીતે આત્માને બહિરિંગ બાહ્ય જટિલિંગોનો અભાવ છે એવા અર્થની પ્રાપ્તિ થાય છે. આ બાહ્ય ચિહ્નથી ધર્મ મનાવે છે ને. ત્યાગી થાય, મુનિ થાય, યતિ થાય. અને એટલે અમે ધર્મી છીએ અથવા કોઈ પણ બાહ્ય પદાર્થને ગ્રહણ કરવાનો ત્યાગ કર્યો છે કે મારે એ ગ્રહણ ન કરવું, એ પ્રતિજ્ઞા કરી છે, એને લઈને કોઈ ધર્મનું ચિહ્ન મનાવે છે, માને છે ને મનાવે છે, તો એને આત્માના સ્વરૂપની ખબર નથી. પોતે માને, પોતાના વિશે માને, ને બીજાએ કોઈએ ત્યાગ કર્યો હોય તો પણ એને ધર્મનું ચિહ્ન માને. જુઓ ભાઈ, આ તો દિવસમાં એક જ વાર આ રહી છે. ભલે ગ્રહસ્થી છે તો પણ એને પ્રતિજ્ઞા એવી લીધી છે કે એક જ વખત આહાર પાણી લેવા માટે ઘણા ધર્મી છે. અનેક પ્રકારનો ત્યાગ કરે છે ને મન વચન ને કાયાથી. એવું કોઈ બહિરંગ બહારનું અંગ, બાહ્ય અંગ એ ધર્મનું ચિહ્ન છે એમ પોતાના વિશે માને મનાવે કે બીજાના વિશે માને મનાવે, તો એને આત્માના સ્વરૂપની ખબર છે. કેટલું ચોખ્ખું કહ્યું છે. આત્માને કોઈ બહિરંગ ધર્મ ચિહ્ન નથી એમ કહ્યું છે. કોઈ બહારનું અંગ એને ધર્મના ચિહ્ન તરીકે પ્રગટે છે. અનાદિનું મિથ્યા દ્રષ્ટિ હોય, સમય દ્રષ્ટિ થાય, એટલે એને કાંઈ બહિરંગ ધર્મચિહ્ન થાય, શિંગડા એને ઉગે એવું છે. ધર્મના શિંગડા કોઈને ઉગતા નથી એમ કે છે. બહિરંગ બહારનો કોઈ અંગ નથી એને કે આ ધર્મી છે ને આ ધર્મી છે. પછી નહીં, ધર્મી તો બધું ત્યાગે. શું કે છે, જ્ઞાન જ્ઞાનનું ફળ વીરતી. સૂત્ર છે, જ્ઞાનનું ફળ વીરતી. તો વીરતી કરી નાખે એને જ્ઞાન છે એમ છે નહીં, એ વ્યવહાર વચન છે. જ્ઞાનનું ફળ તો એને અંતરનો અંતરનો આનંદ છે, એ અરૂપી છે. જે એને આત્માનંદ છે, બ્રહ્માનંદ છે, એ એનું અંતરંગ ચિહ્ન છે. એનું કોઈ બાહ્ય ચિહ્ન છે, છતાં બાહ્ય ચિહ્નથી ધર્મ માને તો એને પાખંડ કહેવામાં આવે છે. આગળની વાત આવી ગઈ. એને કોઈ બાહ્ય ચિહ્નથી ધર્મ માને તો એને પાખંડ કહેવામાં આવે છે. એ મિથ્યાત થયું ને, એ મિથ્યાત મોટું પાખંડ છે. બીજાને પાખંડ કે પણ એ મિથ્યાત અંદર રહેવું છે જીવમાં, એના જીવનું બીજું કોઈ મોટું પાખંડ છે નહીં. પછી તો બહુ જાડું થાય એટલે બહાર એના અનેક પ્રકારના ચેન ચાળા થાય, એટલે પછી અનેક રીતે અધર્મને ધર્મ મનાવવા લાગી જાય. એ તો મૂળમાં મિથ્યાત પડ્યું છે, એનો વિશેષ રૂપ છે. વિશેષ રૂપ જોવે તો ભડકે છે. પણ એના સામાન્ય રૂપમાં તો ટાઢો થઈને એકદમ પડ્યો રહે. ભણું અમારે મિથ્યા ટાળવું છે અને પ્રયત્ન ભણવું કરીએ છીએ, પણ અમે શું કરીએ ત્યાં સુધી મિથ્યા જ ન પડે ત્યાં સુધી આમ નામ સ્વાધ્યાય કર્યા કરીએ. સ્વાધ્યાય કરતો જ નથી, સ્વાધ્યાય કરે તો એનું મિથ્યા ચલાવી ના ખરા વેમાં આવતો નથી. માણસ કહે છે ને ખરો પ્રશ્ન કરે ને, ત્યારે માણસ આગળ પાછળની વાત બધી કરી હોય એમાં ફેરફાર કરી નાખે. કેમ કે એને પહેલેથી અંદર પૂર્ણ હોય એટલે વાત ગમે એટલી જોખમાં જોખમાં કરી હોય, પણ જ્યાં બરાબર ખરો પ્રશ્ન આવે તો ભાઈ મારું કામ નહીં. આમાં હું મારી વાત નથી, એ બધી વાત અત્યારે કાંઈ નહીં. એ ખરા વેમાં આવતો પુરુષાર્થનો જે પ્રકાર છે કે મારે આત્મા જ જોઈએ ને બીજું કાંઈ જોઈએ નહીં, એ જે પ્રકાર છે એમાં આવે તો અલ્પકાળમાં એને અનુભવ થયા વિના રહે નહીં. ત્રણ કાળમાં એવો કોઈ જીવનો વિશે પ્રકાર બન્યો જ નથી. એ ખરા પ્રયત્નમાં આવ્યો હોય, ખરી ઋતુમાં આવ્યો હોય ને એને વાર લાગી હોય, એવો ત્રણેય કાળે કોઈ જીવને માટે એ પ્રકાર બનતો નથી. કોઈ જીવને માટે અપવાદ નથી એની અંદર, એવું છે. પણ જીવ ખરેખર પ્રયત્નમાં આવતો નથી. આત્માના સ્વરૂપમાં સદંતર અભાવ છે, બિલકુલ એનો અભાવ છે. અને કોઈ રીતે એ રીતે ક્યાંય ધર્મ માનવા મનાવવા જેવો એ શક્ય થયું. 18, 19 ને 20 એ ત્રણે બહુ સૂક્ષ્મ બોલ છે. અહીં પછીમાં કેટલીક એવી ફૂલ વિષય મેં પણ લઈ લીધો. હવે આત્મામાં ને આત્મામાં એની વાત લીધી છે. લિંગ એટલે કે ગુણ, અહીંયા લિંગ એટલે કે આત્માનો કોઈ ગુણ. એવું જે ગ્રહણ એટલે કે અર્થાવ બોધ પદાર્થ જ્ઞાન તે જ એને નથી. એટલે કે ગુણ, ગુણ એટલે કોઈ એક ગુણ, જ્ઞાન ગુણ એટલે છે ને જ્ઞાનથી આત્મા જણાય, જ્ઞાનથી આત્મા જણાય એટલે અહીંયા જ્ઞાનથી અર્થાવબોધ પદાર્થ જ્ઞાન. જે ગ્રહણ એટલે કે અર્થાવબોધ જેને નથી તે અલિંગ ગ્રહણ છે. આત્માને પદાર્થનું જ્ઞાન નથી એમ કે છે અર્થાબોધ. આ રીતે આત્મા ગુણ વિશેષથી નહીં આલિંગી એવું શુદ્ધ દ્રવ્ય છે એવા અર્થની પ્રાપ્તિ. એવું દ્રવ્ય ન લીધું પણ એવું શુદ્ધ દ્રવ્ય લીધું. કેમ કે કોઈ ગુણ વિશેષથી ભેદ પાડવા જતા દ્રવ્ય શુદ્ધ થાય છે. દ્રવ્ય શુદ્ધ થાય છે એટલે એના જ્ઞાનમાં અશુદ્ધ દ્રવ્ય જ્ઞાનમાં આવે છે, શુદ્ધ દ્રવ્ય એના જ્ઞાનમાં આવતું. શું કહે આ મેચક અમેચક નું મને કળશ ચાલી ગયો એક રવિવારે ગુરુદેવ બહુ સારો. એમાં એક અનેક મેચક અને અમેચકમાં એક અનેક, એક એટલે અભેદ અને અનેક એટલે ભેદ. ગુણ ગુણીનો ભેદ એમાં મેચક થઈ ગયો આત્મા. ત્યાં એનો અર્થ જ રાજમલજીએ અશુદ્ધ કર્યો છે. અહીંયા એ શબ્દ શુદ્ધ રવિવારનું છે. એ તો એક જ ભાવને જોઈને બધા કહે છે ને. પછી આત્માને જોનાર મુનિ હોય કે શ્રાવક હોય પણ એક જ આત્મભાવને જોઈને કહે છે. એટલે ત્યાં મૃતકનો અર્થ જ કર્યો છે અશુદ્ધ, એટલે અનેક એવો એનો અર્થ થાય છે. પણ ત્યાં એને અશુદ્ધ એવો અર્થ કરેલો છે. કેમ અશુદ્ધ અર્થ કર્યો છે કે અભેદ એવા આત્મદ્રવ્યમાં કોઈ ગુણ વિશેષથી ભેદ પડતા પર્યાયમાં રાગ નામ અશુદ્ધતાની ઉત્પત્તિ થાય છે. તો એનો અર્થ એ થાય છે કે તી કાળે તે શુદ્ધાત્માને અવલોકતો નથી પણ અશુદ્ધાત્માને અવલોકે, અને ત્યારે એમ કહેવાય છે કે એને અશુદ્ધાત્માની પ્રાપ્તિ છે. અથવા તો એ શુદ્ધ દ્રવ્ય એને ત્યાં નથી પણ અશુદ્ધ દ્રવ્ય છે, એનું દ્રવ્ય ત્યાં અશુદ્ધ છે. ભેદવાનું દ્રવ્ય તે અશુદ્ધ દ્રવ્ય છે, કેમ કે એના આશ્રયથી અશુદ્ધતાની ઉત્પત્તિ થાય છે. એટલે ઉચ્ચાર કરવામાં આવે છે, પર્યાયનો દ્રવ્ય ઉપર ઉચ્ચાર કરવામાં આવે છે. નહીતર ખરેખર તો દ્રવ્ય શુદ્ધ નથી ને દ્રવ્ય અશુદ્ધ નથી, એ તો શુદ્ધતા અશુદ્ધતાથી નિરપેક્ષ છે તત્વ, એવી અપેક્ષા એને લાગુ પડતી નથી. પણ એ રીતે વ્યવહારની ભાષાથી જલ્દી સમજાય એવું જોઈને એ ભાષા પ્રયોગ કરવામાં આવે છે.
Thank you.